તારીખ 21/1/1996 શ્રી સમયસર ગાથા 206 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 226.
જગતના સર્વ જીવોને અને સર્વ પ્રાણીઓને કોઈ પણ પ્રવૃત્તિ કરતા સુખ જોઈએ છે. સુખ કરવા માટે આખા જગતના પ્રાણીઓ પ્રવૃત્તિ કરે છે, પણ સુખ સાચું ક્યાં અને કઈ રીતે પ્રાપ્ત થાય એ બે વાતથી અજાણ્યા હોવાથી જીવો સુખ પ્રાપ્ત કરવાને બદલે દુઃખની પ્રાપ્તિ કરે છે એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. શ્રી ગુરુ નિષ્કારણ કરુણાથી ઉપદેશ કરે છે, ભાઈ જો તારે ખરેખર સુખી થવું હોય તો સુખી થવાનો આ ઉપાય છે કે જ્ઞાન માત્ર એવા આત્મ સ્વરૂપમાં તું લીન થા, એ લીન થવાથી તું તૃપ્ત થઈશ, સંતુષ્ટ થઈશ, તારી રુચિ ત્યાં કામ કરશે અને એવું સુખ થશે કે જે વચનથી અગોચર છે એમ કહેશે. એ સુખને અમે પણ કહી શકતા નથી અથવા કોઈ વાણી ન કહી શકે એવું સુખ પ્રાપ્ત થશે. એની ટીકા, હે ભવ્ય, કેટલો જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં જ સદાય રતિ એટલે પ્રીતિ અને રુચિ કામ સાચો આત્મા તો આટલો છે. કેટલો જ સત્ય આત્મા છે, ખરો આત્મા છે, નિશ્ચય આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે. કયું જ્ઞાન? સ્વસંવેદન જ્ઞાન છે. સ્વસંવેદન જ્ઞાનમાં જે સ્વભાવ જ્ઞાન છે, સ્વસંવેદન જ્ઞાન કહેતા જે સ્વભાવ જ્ઞાન છે, કેમ કે જ્ઞાનનો સ્વભાવ જ્ઞાનને વેદવાનો છે અને આ જ્ઞાન છે એમ કહેતા જ્ઞાન પ્રગટ છે એમ કહેવું છે. જ્ઞાન કેવું છે? પ્રગટ છે. તને તારું સ્વરૂપ તને પ્રગટ છે. પ્રગટ નિધાન જગત મુખ આગળ, નિધાન તો મુખ આગળ પ્રગટ છે. આનંદજી ગાયું છે કે ધર્મનાથ ભગવાન ના સ્તવનમાં, ન જુએ ઊંધો ફરીને બેસે તો કઈ દેખાય નહીં, નહીતર સવળો પડે તો મુખ આગળ છે. એટલો જ સત્ય પરમાર્થ સ્વરૂપ આત્મા છે. પરમાર્થ સ્વરૂપ આત્મા એટલા માટે થયો કે જેનું અવલંબન લેવા માટે પરમ પ્રયોજન છે. અવલંબન લેવા માટે જેનું પરમ પ્રયોજન છે માટે એ આત્મા પરમાર્થ સ્વરૂપ આત્મા છે. પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન. પરમ પ્રયોજનભૂત એવું જે આત્મ સ્વરૂપ, એના માટે આધાર લેવા માટે, અવલંબન લેવા માટે એવું જે પરમ પ્રયોજનભૂત આત્મા છે એ કેટલું છે? એ જેટલું આ જ્ઞાન છે. એટલો જ સત્ય નિશ્ચય પરમ પ્રયોજનભૂત આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે. ક્યાંય આગળ દૂર જવાનું રહેતું નથી. આ જ્ઞાન છે કે તાતું જે પ્રગટ જ્ઞાન છે, જે જ્ઞાન સ્વયં સ્વસંવેદ્યમાન છે એમ કહેવું છે. શું આગળ કહ્યું ને કે જ્ઞાન સ્વસંવેદ્યમાન છે. 142 સાબિત છે. ત્રીજું પદ છે, સાક્ષાત મોક્ષમ ઇદમ નિરામય પદમ સંવેદ્યમાનમ સ્વયં જ્ઞાનમ. જે સ્વયં જ્ઞાન છે તે સંવેદ્યમાન છે, સ્વયં સંવેદ્યમાન છે. પોતાની મેળે જ વેદનમાં પોતાની મેળે જ રહેલું છે, સ્વયં સંવેદ્યમાન છે એવું આ જ્ઞાન, એ જ્ઞાન છે એટલો સત્ય આત્મા છે. કેમ કે એ જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. 71 નંબરના કલશમાં કહે છે કે આત્માની અનુભૂતિ છે એ તો જ્ઞાનની અનુભૂતિ છે, આત્માની અનુભૂતિ એ જ્ઞાન સિવાય, જ્ઞાનની અનુભૂતિ સિવાય બીજું કઈ નથી એમ કેવું છે. આત્માની અનુભૂતિ એટલે જ્ઞાનની અનુભૂતિ છે ખરેખર તો, કેમ કે જ્ઞાનનો સ્વયં સંવેદ્યમાન સ્વભાવ છે એટલે જ્ઞાનાનુભવ થાય ત્યારે આત્માનુભવ થાય ને આત્માનુભવ થાય ત્યારે જ્ઞાનાનુભવ થાય. ભેદથી અને રીતને વિધિની પદ્ધતિથી કેવું હોય તો એને જ્ઞાનાનુભૂતિ કહે છે, અને દ્રવથી સ્વભાવથી કેવું હોય તો એને આત્માનુભૂતિ કહે છે. વાત એકની એક છે. હા, એટલો તફાવત જરૂર છે કે જે જ્ઞાનાનુભૂતિ છે એમાં જ્ઞાનનું સ્વસંવેદન મુખ્યપણે કહેવું છે, અને જે આત્માનુભૂતિ છે એમાં સહજ સ્વભાવની સહજ સ્વરૂપનું આલંબન લીધું છે એમ કહેવું છે. પોતાપણે નિજ સ્વરૂપપણે સ્વસ્વરૂપનું અવલંબન લીધું છે એમ કહેવા માટે આત્માનુભૂતિ કહેવાય છે કે આત્મામાં હું પણ ઉકેલ્યું. પણ વેદાય છે જ્ઞાન કે આત્મા વેદાતો નથી, સ્વભાવ વેદાતો નથી, સ્વભાવ તો અવલંબનમાં આવે છે, વેદાય છે તો જ્ઞાન. પણ જ્યારે સ્વભાવનું અવલંબન લેવાય છે ત્યારે જ્ઞાનમાં સ્વસંવેદન ઉપજે છે, અને જ્યારે જ્ઞાનમાં જ્ઞાન વિશેષનો તિરોભાવ કરીને જ્ઞાન સામાન્યનું અવલંબન લેવામાં, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવામાં આવે છે ત્યારે ત્રિકાર્યનું અવલંબન હાથ લાગે છે. આમ અવલંબનની ક્રિયા, જ્ઞાનને પોતાને અવલંબનની ક્રિયા અને જ્ઞાનને પોતાને સ્વસંવેદનની ક્રિયા, એ બંને એક સાથે થાય છે. એક જ સમયમાં એક જ પર્યાયમાં બે ક્રિયા એક સાથે થાય છે એવું જ્ઞાનનું સમ્યક અને એકાંતિક પરિણમન છે. એક સાથે બે પ્રકારે પરિણમન, સમ્યક અને એકાંતરૂપ પરિણમન છે. જ્ઞાન પોતાના સ્વભાવનું આલંબન પણ લે છે અને જ્ઞાન પોતાના સ્વસંવેદનમાં પણ પરિણમે છે. જેનું આલંબન છે ત્યાં વેદન નથી અને જેનું વેદન છે એનું આલંબન નથી. નહીં, પર્યાય એક છે ને કામ બે છે. એક જ સમયે પર્યાય એક છે ને કામ બે કરે છે એવો જ્ઞાનનો અનેકાંતપણે પરિણમવાનો સ્વભાવ છે, સ્વરૂપ છે. એક સમયની પર્યાય બે પ્રકારે કામ કરે છે, વેદવાનું પણ કામ કરે છે અને અવલંબન લેવાનું પણ કામ કરે છે, બે કામ કરે છે. સ્વભાવમાં હું પણ કરીને અવલંબન પણ લે છે અને પોતે વેદે પણ છે, પોતાને અનુભવ પણ કરે છે. એ પ્રકારે આ જ્ઞાન છે એમ કીધું, આ જ્ઞાન છે, આવું જ્ઞાન છે એમ નિશ્ચય કરીને, એવો નિર્ણય કરીને જ્ઞાન માત્રમાં જ, જ્ઞાન માત્ર કહેતા જ્ઞાન સ્વભાવી આત્મામાં રાગ અને પરનો અભાવ દર્શાવો છે જ્ઞાન માત્ર એમ કહેવામાં, અને જ્ઞાન માત્ર એમ કહેતા જ્ઞાન દ્વારા પૂરા સ્વરૂપની અંતર સાવધાની કરાવી છે કે હું જ્ઞાન માત્ર છું. જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરતા સ્વસ્વરૂપ સ્વપણે ગ્રહણ થાય છે. ગ્રહણ થાય છે ત્યારે સ્વરૂપની જાગૃતિ હોય છે, ગ્રહણ થાય છે ત્યારે સ્વરૂપની અંતર સાવધાની હોય છે. એ ગ્રહણ અને સાવધાનીના અંડરટોન બતાવવા માટે જ્ઞાન માત્ર એમ લઈ લીધું, હું જ્ઞાન માત્ર એમ લઈ લીધું, એ રીતે અંદર સાવધાન થાય છે. જેમાં પ્રેક્ટિકલ સાઈડનો અંડરટોન છે, અંતર્ધ્વનિ છે. આ રીતે પોતે અંતરમાં જ્ઞાન માત્રપણે પોતાને ગ્રહણ કરી લે છે, એવું જ્ઞાન માત્ર છે. આ જ્ઞાન છે પ્રત્યક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ એવો જ્ઞાન. બસ માત્ર એ સ્વરૂપે છો. પ્રત્યક્ષ એવું જ્ઞાન, સંવેદનાત્મક એવું પ્રત્યક્ષ જ્ઞાન, માત્ર એ સ્વરૂપે છો. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. આ બાળ ગોપાળ સૌને સદાય નિરંતર અનુભવમાં આવી રહ્યો છે. 17-18 ટીકામાં એ વાત નાખી છે. અવલંબન વિના અનુભૂતિ છે નહી, અને વેદન વિના અનુભૂતિ છે નહી. બારમાં પણ એમ જ થાય છે, પરદ્રવ્યમાં પણ એવું જ થાય છે કે પરદ્રવ્યની પર્યાય જોતા, માત્ર પર્યાય નહીં જોતા, આખા દ્રવ્યને જોવામાં આવે છે. કોઈને, કોઈ ચોરને ચોરી કરતો જુઓ ત્યારે ચોર જ દેખાય છે તમને, ચોરી કરતા પર્યાય દ્વારા ચોર જ દેખાય છે. અને ચમકારા મારતો હીરો, હીરાનો પ્રકાશ જોતા, પ્રકાશ જોતા હીરો દેખાય છે. અને સ્વાદમાં ખાટી મીઠાપણો જીભ ઉપર સ્વાદમાં આવતા દ્રાક્ષ જોવામાં, દ્રાક્ષનું જ્ઞાન થાય છે કે આ ખાટી દ્રાક્ષ, ખાટી મીઠી, બહુ સારી ખાટી મીઠી દ્રાક્ષ છે. એટલે સીધો પર્યાય દ્વારા દ્રવ્યનું ગ્રહણ થાય છે, અનિત્ય દ્વારા નિત્યનું જ્ઞાન અથવા ગ્રહણ થાય છે. ગુરુદેવ કહેતા અનિત્ય દ્વારા નિત્યનું જ્ઞાન અથવા ગ્રહણ થાય છે, એ સિવાય બીજો કોઈ દ્રવ્યને ગ્રહણ કરવાનો ઉપાય નથી. ચેનલી છે ગ્રહણ કરવાનો, કાર્ય તો ગ્રહણ કરવાનો કાર્ય છે, પણ એની કોઈ ખાસ પ્રકારની, વિશિષ્ટ પ્રકારની, સ્પેસિફિક કાર્ય પદ્ધતિ છે, એની ચેનલ છે, એનાથી એ કામ થાય છે, બીજી રીતે કામ નથી થતું. અને એ રીતે જ્ઞાનથી જ્ઞાનનું કાર્ય કરવાની ટેકનિક હોવાથી એને અહીંયા જ્ઞાન કળા એમ કહેવામાં આવે છે. 147માં જ્ઞાન કળા કહ્યું છે. સર્વકર્મને છોડાવીને જ્ઞાન કળાના બળ વડે જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્ય દેવે ઉપદેશ કર્યો છે. ભાવાત્મા લીધું છે ને, કેમ કે મૂળ સ્પર્શમાં એ વાપર્યું છે. સહજ બોધ કલા સુલભમ કિલમ, સહજ બોધની કળા, સહજ જ્ઞાનની કળાથી સુલભ છે. શું સુલભ છે? કે પદમ ઇદમ, આ જે પદ છે, આત્મ સ્વરૂપ છે, આત્મપદ છે, એ સુલભ છે. મોક્ષની ભૂમિકા છે એની પાસે તો જ્ઞાનકળા જે છે ને, જ્ઞાનકળા તો જ્ઞાનીઓ પાસે છે, અનુભવીઓ પાસે છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે કે એવી જ્ઞાનકળા પ્રગટ કરવી હોય મોક્ષુએ એના પરિણામ કેવા હોય, એની યોગ્યતા કેવી હોય, કે ભક્તિકળા વાળો હોય. ભક્તિકળા વિના જ્ઞાનકળા ઉત્પન્ન ન થાય, કેમ કે દર્શન મોહનો અનુભાગ ઘટે છે. ભક્તિથી દર્શન મોહનો અનુભાગ ઘટે છે. ભક્તિ એટલે રાગ નહીં, ભક્તિ એટલે રાગની પર્યાય નહીં, પણ ભક્તિ એટલે જ્ઞાનની, કે જે જ્ઞાનમાં આ તત્વનું મૂલ્યાંકન થયું છે કે આત્માના પરમ કલ્યાણનું આ કારણ છે, પરમ સુખનું કારણ છે, એવું જે જ્ઞાનમાં મૂલ્યાંકન થયું અને મૂલ્યાંકન થતાં બહુમાન આવ્યું, એને એ બહુમાનની જ્ઞાનની પર્યાયને, મૂલ્યાંકન કરનાર જ્ઞાનની પર્યાયને ભક્તિ કહેવામાં આવે છે. જ્ઞાન માત્રમાં સદાય ધૃતિ પ્રીતિ રુચિ પામ, ઉપદેશાત્મક પદ્ધતિમાં એવો ભાષા પ્રયોગ છે કે આમ તો રુચિ પામ પ્રીતિ પામ. ખરેખર તો આત્માનો નિશ્ચય થાય કે જેટલું આ જ્ઞાન છે એટલો જ સત્ય આત્મા છે એમ નિશ્ચય થાય, ત્યારે સાથે સાથે સુખ આદિ અનંત ગુણ, અનંત ગુણનો થી ભરેલો પદાર્થ જોવામાં આવે છે, ઓળખવામાં આવે છે. નિશ્ચય થાય એટલે ઓળખાણ થાય, ભાવભાષણ થાય, ત્યારે આત્મ સ્વરૂપની અનન્ય રુચિ પ્રગટ થાય છે, અનન્ય પ્રેમ પ્રગટ થાય છે, આત્મા પ્રત્યે પ્રીતિ ઉપજે છે, પોતાને પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિ ઉપજે છે. અનન્ય રુચિ, અનન્ય રુચિ ઉપજતા પોતે પોતાથી દૂર રહી શકતો નથી. પ્રીતિ અથવા રુચિ એ એક ચાહના છે, એક ચાહક છે, શું પરિણામ છે, એ ચાહક પરિણામ છે કે જે જરાય દૂર રહેવા માંગે નહીં. તો પોતાનું જ સ્વરૂપ છે આ તો. કોઈ પર પદાર્થ હોય તો ક્ષેત્રથી દૂર જાય, સ્વરૂપ તો ક્ષેત્રથી તો દૂર જાય નહીં. અને ખબર પડી કે મારા ક્ષેત્રથી તો મારું સ્વરૂપ કઈ દૂર ગયું પણ નથી, મારા ક્ષેત્રમાં જ મારું સ્વરૂપ સદાય રહ્યું છે. જે કઈ દૂરવર્તી પણ હતું એ તો ભાવમાં હતો. અન્ય પદાર્થની પ્રીતિ રુચિ કરી ત્યારે પોતાના સ્વરૂપથી દૂર ગયો હતો, ભાવથી. હવે જ્યાં સ્વરૂપને જોયું, નિશ્ચય થયો, ત્યારે પોતાના અભેદ સ્વરૂપમાં અભેદ રુચિ, અનન્ય રુચિ પ્રગટ. એવી અભેદ અનન્ય રુચિ પ્રગટ થાય એને અનુભવ કેમ ન થાય, એને અનુભવ નહીં થવાનો પ્રશ્ન રહેતો નથી. ફક્ત જ્યારે રુચિ પ્રગટે છે ત્યારે જે વિકલ્પ હોય છે એટલો અંતરાય છે. અભેદ પરિણમનમાં, અભેદ અનુભવરૂપ પરિણમનમાં કેટલો અંતરાય છે, વિકલ્પ પૂરતો છે. એ વિકલ્પ પણ વિકલ્પને જોર ખાઈ શકતો નથી, એ વિકલ્પ પણ વિકલ્પમાં જોરમાં નથી રહી શકતો. કેમ કે રુચિ, બળ છે એ રુચિ સાથે છે, બળ છે એ જ્ઞાન સાથે છે. એટલે પુરુષાર્થ તો વિકલ્પ સાથે નથી. અત્યાર સુધી જે પુરુષાર્થ વિકલ્પને સાથ આપતો હતો એ પુરુષાર્થ હવે જ્ઞાનને સાથ આપવા માંગ્યો, એટલે વિકલ્પ ટકી શકશે નહીં. વિકલ્પનો અભાવ થઈને જે નિર્વિકલ્પ સ્વરૂપની રુચિ છે એવું એકાકાર નિર્વિકલ્પ પરિણમન થઈ જશે, વિકલ્પ ઉત્પન્ન થતો જ બંધ થઈ જશે. એમ કહેવા માટે એમ કહે છે કે એવો નિશ્ચય થતા જ્ઞાન માત્રમાં જ સદાય રતિ રુચિ પ્રીતિ પામ, એટલે તને આત્માની જ પ્રીતિ ને રુચિ રહેશે. એ સિવાય તને બીજો પ્રકાર હવે રહેવાનો નહીં. જો તે નિશ્ચય કર્યો કે આટલો જ સત્ય આત્મા છે, એટલો નિશ્ચય કર્યો, તો આત્માનો નિશ્ચય કર્યો એનું લક્ષણ શું? ત્રીજા પ્રકરણમાં એ વાત લીધી છે કે આત્માની ઓળખાણ થઈ, આત્માનો નિશ્ચય થયો એનું લક્ષણ શું? 9-10 લક્ષણ લીધા છે. એમાં એક લક્ષણ આ લીધે છે કે અનન્ય રુચિ, અનન્ય મહિમા પ્રગટ થાય. જેમ દીવાને જોઈને પતંગિયાને રુચિ થાય છે, એમ કે પતંગિયું સીધું ઝપટ મારે, વિચાર ન કરે કે અત્યારે નજીક જાઓ, ચોઘડિયું હારું છે કે નહીં, હારા કામ કરવામાં ચોઘડિયા જોવે છે કે નહીં, હે અમારો જોવે ને, રુચિ ચોખ્યું જોવા રે નહીં. અથવા જે કાળમાં આત્મરુચિ પ્રગટે એ જ મંગળી ચોકડીઓ છે એમ નહીં લેવું, એ જ સકાળ છે, એ જ એ જ મંગળિક કાર્ય છે, એ જ મંગળિક ચોકડીઓ છે એમ લઈ લેવું. બીજો વિકલ્પ ત્યાં થાય જ નહીં ને, બીજો વિકલ્પ ત્યાં થાય નહીં. એવું અદભુત થી અદભુત અનંત ગુણ નું નિધાન એવું આત્મ સ્વરૂપ છે, અનંત ગુણ ની ખાણ છે, પરિણામ છે એ પછી ઝાયલા રહીએ. શું કે છે કે આત્મા તો એટલો સત્ય આત્મા તો આ જ્ઞાન છે એટલો જ છે, પણ આત્મકલ્યાણ કરવું હોય એનું શું? તો કે એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. જ્ઞાન પોતે જ કલ્યાણ સ્વરૂપ છે. 142માં એને નિરામય પદમ કહ્યું છે. 42 છે ને, સાક્ષાત મોક્ષમ ઇદમ નિરામય પદમ. નિરામય એટલે ઉપદ્રવ વિનાનું પદ છે. ક્લેશ તોફાન એ બધા આત્માની બહાર છે, સ્વરૂપમાં થઈ શકે એવું નથી. એ તો નિરામય પદ છે, ઉપદ્રવ વિનાનું પદ છે, શાંત 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 પદ છે, અમૃત જેવી શાંતિ અંદર ભરી છે. ને એ પણ કેટલી, કે જેની કોઈ હદ ને સીમા નથી એટલી. માટે આત્મા પોતે જ કલ્યાણ સ્વરૂપ છે. આત્મા પોતે કલ્યાણ સ્વરૂપ છે એમ કહેવાને બદલે આચાર્યદેવ કહે છે કે આ જ્ઞાન છે તે જ કલ્યાણ સ્વરૂપ છે. કેમ કે પકડાશે જ્ઞાન થી, કહેનાર એવા આચાર્યદેવ જે અમૃતચંદ્રાચાર્ય છે એમની કહેવાની આ વિચક્ષણતા છે કે આત્માને કહેતા એ જ્ઞાન થી કહે છે, જેટલું આ જ્ઞાન છે એટલું સત્ય કલ્યાણ છે તારું. તારા સ્વ સંવેદનમાં સુખ શાંતિ આનંદ બધું ભરેલું છે અભેદપણે, અને એ તારું કલ્યાણ છે. જેટલું આ જ્ઞાન છે એટલું તારું કલ્યાણ છે. જ્ઞાનથી જ્ઞાનને ગ્રહણ કરીને આટલું જ કરવાનું છે, અને તે સ્વ સંવેદન થઈ રહ્યું છે, માત્ર જોવાનું છે. કાલ તો કેટલું છે અવલોકન કરવું, એટલું જ પરમ કલ્યાણને પામે છે. માર્ગ એટલો બધો સરસ છે કે કોઈ એનું શરૂઆત કરે એટલે ઠેર સુધી પહોંચી જવાનું એ નક્કી. જેને શરૂઆત થઈ એની પૂર્ણતા પણ નક્કી. કેટલું સરસ હે, સંસારમાં તો તમે દુકાન માંડો કે ધંધો શરૂ કરો અને તમારી શરૂ થાય તમારી, ત્યારે તમારી પાસે કઈ અઢળક દોલત થઈ જશે એવી કોઈ ગેરંટી નથી. અહીંયા તો એવું છે કે જેમ તમે કમાણી શરૂ કરી કે તમારી પાસે બેહદ સંપત્તિ આવવાની એ વાત નક્કી. જયારે એવો એ માર્ગનું સ્વરૂપ એવું છે, એવો ઉપાય છે આ, તો પછી એ માર્ગને પ્રાપ્ત કરવાનો ઉત્સાહ કેટલો હોય. પરમાગમ સારમાં લીધું છે ગુરુદેવે કે આની પાછળ ગાંડા થવું જોઈએ. ઉપદેશમાં એમ કહેવાય કે આની પાછળ ગાંડા થવું જોઈએ. ખરેખર જેને લાભ દેખાય છે એની પાછળ ગાંડો થયા વિના રહેતો નથી. બીજાને એમ લાગે કે ગાંડો છે, પણ ભાઈ ગાંડો એને ગાંડો લાગે તો ભલે લાગે બીજાને, એ ખરેખર સાચો ડાયો એ છે. જે ગાંડો થયો એ જ ડાયો છે, અને ગાંડો નથી થયો ડાયો રહ્યો એ પરમાર્થે ગાંડો છે એમ છે. પોતાનો લાભ દેખાડો છે, એને પોતાનો લાભ દેખાણો, આટલો બેહદ અનંત કાળના સુખ નો લાભ થાય, અનંત કાળના મારા સર્વ પ્રકારના દુઃખ મટે, એની પાછળ માણસનો રસ કેટલો હોય, મૂલ્યાંકન બરાબર આવે એ કોઈની દરકાર કરે જગતમાં, કોઈની કોની દરકાર કરે જગતમાં, એને ખ્યાલ આવે બધા આમ રખડવાના છે, મારે ક્યાં રખડવું છે, જેની હું દરકાર કરજો કરવા જઈશ એ બધા રખડવાના છે, મારે ક્યાં રખડવું છે, પરમ પુરુષ દશા વર્ણન એમ કરીને લખ્યું છે ને, પરમ પુરુષ દશા વર્ણન, એમાં લારસો લારસો લોક લાજ લારસી જાલસો જગબિલાસ ભાલસો ભવનવાસ કાલસો કુટુંબ કાજ લોક લાજ લારસે. જગતમાં રહેવું બધાની સાથે આપણે આનંદ પ્રમોદ થી આપણે રહીએ એમ કે એ તો ઢાળ જેવું લાગે છે. ભાલસો ભવનવાસ ઘરમાં રહેવું એ ભાલા ઉપર હોવા જેવું લાગે છે, ઘાસ આપણા ઘરે આવ્યા તો કે નહીં, ભાલ સૌ લોકોની લાજ આબરૂ છે તો લાળ કેટલી કિંમત લાગે, મોઢાની લાલ ટપકતી હોય એટલે કિંમત લાગે. એસી જાકી રીતિ બંદર બંધત બનારસી, એવી જેની દશા થાય અને બનારસી દાસ બંધન કરે છે. શું કે છે કે એટલું જ સત્ય કલ્યાણ છે આત્માને પરમ કલ્યાણ કરવું હોય તો, જેટલું આ જ્ઞાન છે એટલું સત્ય કલ્યાણ છે, જાણો. ક્યાંય દૂર જવાની જરૂર નથી એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી સદાય સંતોષ પામ, જ્યાં તને એવો નિશ્ચય થશે કે જેટલું આ જ્ઞાન છે એટલું સત્ય મારું કલ્યાણ છે, ત્યાં તને સંતોષ થઈ જશે. પછી અસંતોષ રહેશે, મારું કલ્યાણ મારાથી કાંઈ દૂર નથી, અંતરંગમાં મારું જે સ્વસંવેદન છે એને સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી જ્યાં હું જોઉં છું ત્યાં મારું કલ્યાણ નજરો નજર મને દેખાય છે, હું દેખશે એમ લખું છું, હું દેખીશ આ વાત તો તારે પૂછવું નહીં પણ તને દેખાશે, અને દેખાતા મેં તને સંતોષ થઈ જશે. અરે મારે આત્મકલ્યાણ કરવા માટે કાંઈ ઉપાધિ કરવી પડે એવો નથી, કાંઈ યાદ રાખવું પડે, કાંઈ કોઈને પૂછવું પડે, કાંઈક જપતપ કરવા પડે એવું કાંઈ નહીં, આટલું સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. ગમે અવસ્થામાં થાય, સુભાગભાઈ જેવાને તો મરણ પથારીએ વૃદ્ધાવસ્થામાં મરણ પથારીએ આત્મ આવું જ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું, આત્મકલ્યાણ થયું, આત્મજ્ઞાન થયું એટલે આત્મકલ્યાણ કરી લીધો. અનંત કાળ ચાલે એટલી કમાણી કરી, કેટલી કમાણી કરી, અનંત અનંત કાળ ચાલે એટલી કમાણી કરવી. કેટલો ઉત્સાહ આવે દેવલાની માગ આછા ચાલી ને. પ્રશ્ન કર્યો હતો, આવી સરસ પરિસ્થિતિ છે, આવો સરસ મોકો છે, જીવને લાલચ થાય છે, લાલચ આ પ્રાપ્ત કરી લેવું જોઈએ એવી લાલચ થાય છે. આ તો જગતના અબજો મનુષ્યને તો સાંભળવા મળતો નથી. આ જગતમાં અબજો મનુષ્ય છે એમાંથી સાંભળવા અબજો ને સાંભળવા મળતો નથી. મુઠ્ઠી ભર માણસો ને માત્ર આ વાત કાને પડે છે, પછી જે દુર્લક્ષ કરે છે અને સ્વલક્ષ કરીને ગ્રહણ કરતા નથી એ તો કાંઠે આવીને ડૂબવાની વાત થઈ ગઈ. કાંઠે ડૂબ્યો, કાંઠે પાણી ડૂબે એટલું હોય ને, આશ્ચર્યની વાત છે કે કાંઠે આવીને ડૂબ્યો એવું થાય. ઉપેક્ષા કરે છે, ડૂબે છે ક્યારે, આવી કિંમતી વાત હોવા છતાં જીવ એની ઉપેક્ષા કરે છે, સાંભળ્યું ન સાંભળ્યું કરે અને પોતાના ઉદયના કાર્યોમાં રેછો પેછો રહી જાય, એમાંથી બહાર નીકળે નહીં. જે મુખ્ય કર્યું છે ઉદય કાર્ય જે મુખ્ય કર્યું છે એ મુખ્ય જ રહે તો આ કામ કદી થાય નહીં. અને આટલું મહાન કાર્ય છે અને આટલું મોટું એચિવમેન્ટ છે, પ્રાપ્તિ છે તો બહુ મોટી છે, આટલી મોટી પ્રાપ્તિ થતી હોય તો એની મુખ્યતા કેટલી આવવી જોઈએ કે જગત ઇષ્ટ નહીં આત્મથી આખા જગતને ગૌણ કરી બેસે અને પોતાના સ્વકાર્યની મુખ્યતા કરે, પોતાના આત્મકલ્યાણની મુખ્યતા કરે. એવું સહજ થાય, નિશ્ચય થાય તો એવું સહજ થાય. અને એ જ્ઞાન માત્રથી સંતોષ મળે, પોતાનું કલ્યાણ નજરો નજર જોતા જ્ઞાન માત્રથી સંતોષ પામે. હવે કહે છે કે એટલું જ સત્ય અનુભવનીય એટલે અનુભવ કરવા યોગ્ય છે, એટલું જ સત્ય અનુભવ કરવા યોગ્ય છે કે જેટલું આ જ્ઞાન છે. જ્ઞાનથી આગળ કોઈ અનુભવ કરવાની ચીજ નથી, કેમ કે સ્વયં સ્વસંવેદ્યમાન છે, એ તો પોતે જ પોતાથી વેદન ગોચર છે, એટલે એટલો જ અનુભવ કરવા યોગ્ય છે. અનુભવનો વિષય આથી આગળ કોઈ છે જ નહીં, જ્ઞાનથી આગળ કોઈ અનુભવનો વિષય નથી, અથવા તો બીજાનો અનુભવ કરી શકાતો નથી. નિયમસાર તો આનંદ, નિયમસારમાં તો આનંદને પર કયો છે. નેત્રવળી એમ કે ભાઈ આત્માના આનંદનો તો અનુભવ કરવો કે ન કરવો, સ્વપર પ્રકાશકમાં આનંદ છે તે પર છે અને જ્ઞાન છે તે સ્વ છે એમ લીધું. એટલે જ્ઞાન પોતે જ એવું છે કે જેમાં સિવાય જ્ઞાન બીજાના વેદન થવાનો અવકાશ જ નથી, અવકાશ જ નથી, કોઈ જગ્યા જ નથી. આ પ્રાંતેથી માને મને ઠંડીનો અનુભવ થયો, મને ગરમીનો અનુભવ થયો, મને ખારું લાગ્યું, કડવું લાગ્યું, મેળવું લાગ્યું, એવો જે અન્ય પદાર્થનો અનુભવ એ બધી ભ્રાંતિ છે, કલ્પના છે. પછી એમાં ભ્રાંતિ થાય ત્યારે ભ્રાંતિની સાથે સુખ દુઃખની પણ ભ્રાંતિ થાય છે. આ મને સુખ, આનાથી મને સુખ લાગે છે અને આનાથી મને દુઃખ લાગે છે. એક જ કારેલા એક જણને સુખથી ભાવે છે અને એક જણને દુઃખથી ભાવતા નથી. કારેલા તો કારેલા છે, અમારે તો કેરીની સિઝનમાં ભરેલા કરેલા નું શાક કરો એટલે ખલાસ જાણે, આખો હાથમાં ડૂબી જાય. ખલાસ એટલે હું ખાતા ખાતા આખો હાથમાં એમાં ડૂબી જાય. જરાય ફાવે નહીં, ગળ્યું જોઈએ, કડવું ફાવે જ નહીં, ગળ્યું એટલું ગળ્યું, બાકી બધું બળ્યું એમ કે બધી કલ્પના. એ કલ્પના ક્યારે થઈ કે જ્ઞાન સ્વસંવેદ્યમાન છે એ ભૂલ્યો, ત્યારે જ્ઞાન ના સ્વસંવેદન ને જે ભૂલ્યો એ મૂળમાં પોતાને ભૂલ્યો એટલે બધાને ભૂલ્યો. અને જ્ઞાન સામાન્યમાં સ્વસંવેદન છે એ 49 ગાથાના 5 બોલમાંથી નીકળે છે. પેલો જ રસનો બોલ લીધો છે ને ટીકાકાર આચાર્ય, પેલો રસનો બોલ લીધો છે. સકળ વિષયોના વિશેષોમાં સાધારણ, એટલે તો જ્ઞાન તો છે કે બધા વિષયોના વિશેષો રૂપે પરિણમે છે, પણ એમાં જે સાધારણ ને સામાન્ય છે એવા એક જ સંવેદન પરિણામ છે રૂપ છે. એ પાછું સામાન્ય કેવું છે એ સંવેદન પરિણામ રૂપ તેનો પોતાનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસ ટાકતો નથી. માટે તે ભાવેન્દ્રિય દ્વારા પણ આત્મા ઉપર કહ્યું ચોથામાં કે ભાવેન્દ્રિયના આવલંબનથી પણ રસ ટાકતો નથી. કેમ કે એ તો સ્વસંવેદનને ચાખે છે, એ ક્યાં રસને ચાખે છે એમ. એ તો એને ભ્રાંતિ થઈ છે કે હું રસને ચાખું છું એમ કેવું છે. માટે આત્મા અરસ સ્વભાવી છે, રસ રૂપે તો પરિણમતો નથી પણ રસને ચાખવા રૂપે પણ પરિણમતો નથી. કેમ કે એને સ્વાદ સ્વનો જ્ઞાનનો જ આવે, બીજાનો સ્વાદ એમાં આવી શકે નહીં. ભ્રાંતિથી માને કે મને બીજાનો સ્વાદ આવે છે. ધર્મદાસજીએ લીધું ને કે કૂતરો હાડકું ચાવે ત્યારે એને હાડકાની અણી છે પેટામાં વાગે એટલે લોહી નીકળે, લોહી નીકળે એટલે એને એમ લાગે કે આ હાડકામાંથી રસ મને મળે છે, પણ એનું નેનું લોહી ચાખે છે. એને સ્વાદ કેનો આવે છે પોતાના લોહીનો, એમ માને છે કે હાડકામાંથી મને રસ આવે છે, એમ શેરીમાંથી રસ આવે એવી રીતે. આ એવું છે કે તને તારા સ્વસંવેદનનો સ્વાદ આવે છે ને તું એમ માને કે મને બહારના પદાર્થમાંથી સ્વાદ મળે છે. બહારના પદાર્થમાંથી સ્વાદ મળે છે એવી ભ્રાંતિ થાય એટલે વધારે સ્વાદ લેવા જાય, વધારે સ્વાદ લેવા જાય તો પછી કઈ આંસવા આવે નહીં. અતૃપ્ત દશામાં વિષય બદલવો પડે, કેમ કે આકુલતા વધી જાય, વિષય બદલી નાખવો પડે. ખાતા ખાતા થાકી જાય, ગાતા ગાતા થાકી જાય, સાંભળતા સાંભળતા થાકી જાય. એટલો જ સત્ય અનુભવનીય પદાર્થ છે કે જેટલું આ જ્ઞાન છે એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્ર થી સદાય તૃપ્તિ માન, એવો જ્યાં તું સ્વરૂપનો નિર્ણય કરી હું જ્ઞાન માત્ર છું અને એ પણ સ્વસંવેદન દ્વારા ગ્રહણ કરીને નિશ્ચય કરીશ, પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે, અનુભવાંશે પ્રતીતિ, અનુભવનસ્થિ વેદનસ્થિ જ્યાં તને પ્રતીતિ થઈ ત્યારે એમાં તું તૃપ્તિ પામીશ, ઠરી જઈશ. તૃપ્તિ પામીશ એટલે ઠરી જઈશ તું અંદરમાં, બહારના બધા ઉછાળા બંધ થઈ જઈશ, તો અંદરમાં ઠરી જઈશ, તૃપ્ત 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 થઈ કૃતકૃત થઈ જઈશ. એમ સદાય આત્મામાં રથ, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર કેવું સુખ થશે, વચનથી અગોચર એવું સુખ થશે, જેવું તેવું સુખ નહીં થાય. એ સુખને તો કોઈ વચન પણ કહી ન શકે એવું સુખ થશે. ત્યાં આત્મા પ્રત્યે પ્રેમ થયો, રુચિ થઈ, આત્મામાં કલ્યાણ જોયું અને આત્મામાં ઠર્યો, નિશ્ચય કરીને ઠર્યો ત્યારે વચનથી અગોચર એવું સુખ પ્રાપ્ત થશે. એ સુખને વાણી કહી શકે નહીં, કોઈ વાણી ન કહી શકે, છદ્મસ્તરની વાણી પણ ન કહી શકે અને કેવળીની દિવ્યધ્વની પણ એને ન કહી શકે. એ અનુભવનો પદાર્થ છે, સુખ છે એ અનુભવ કરવાનો પદાર્થ છે. વિચારનો પણ વિષય નથી તો વચનનો વિષય તો હોય જ ક્યાંથી? જ્યાં એ વિચારનો પણ વિષય નથી, વિચારથી પાર છે, અચિંત. કેવું છે? આત્માનું જે અતિન્દ્રિય સુખ છે એ અનંત છે, અક્ષય છે, ક્ષય ન પામે એવું અક્ષય છે, અતિન્દ્રિય છે, ન મટી શકે એવું અમેય છે અને વચન અગોચર છે, અચિંત્ય છે. વચન અગોચર છે અને વિચાર ચિંતન થી પણ પાર છે, અચિંત્ય છે. અચિંત્ય એવું સુખધામ એ આ જ્ઞાન પોતે છે. આ જ્ઞાન, આ જ્ઞાન કરીને પ્રત્યક્ષ જ્ઞાન, આ જ્ઞાન પોતે છે. જેવું સુખ તને થશે અને ક્યારે થશે? તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયં એવું દેખશે. ઉધારીનો વેપાર નથી, રોકડું સુખ છે, તરત જ સુખ થાય. ધર્મનું ફળ બીજા ભાવમાં મળે એવું નથી, તત્કાળ મોક્ષ થાય એવી વાત છે. એટલે જ કીધું સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે, 144 કળશમાં એક પદ છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ તેને માત્ર ચિંતા મરણી રહેશે અસ્માત સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે. એ તો સર્વ અર્થની સિદ્ધિ થાય એવું છે એની અંદર. તો કોઈ સિદ્ધિ બાકી રહેતી નથી, રિદ્ધિ સિદ્ધિ બધી એમાં આવી ગઈ. રિદ્ધિ સિદ્ધિ ને લબ્ધિ કોઈ વાત બાકી રહી નહીં. સૌથી ઊંચું વિમાન સર્વાર સિદ્ધિ નું છે. સર્વાર સિદ્ધિ ના વિમાન ની ધજા થી સીધા લઈ પછી સાવ પાસે છે. એ સર્વાર સિદ્ધિ ત્યાં ભલે હોય પણ આના જેવી સર્વાર સિદ્ધિ નથી. અંદર માં જે સર્વાર સિદ્ધિ છે એ હાચી ત્યાં જાય છે. છેલ્લો ભાવ બાકી રહ્યો છે કે છે કે ક્યાં ગયો કે સર્વાર સિદ્ધિ માં ગયો? કેમ કે પછી એનો ભાવ નથી, તરત જ મોક્ષ થવાનો છે. શાસ્ત્ર ન વાંચે, પૂજા પાઠ કરવા ન જાય, કઈ ન કરે, વેપાર કરવા દુકાને ન જાય અને પાટલો માંડીને ખાવા પણ બેસે, ત્યાં કઈ નથી. બીજું કોઈ કામ જ નથી, એક જ કાર્ય છે, બીજું કોઈ કાર્ય નથી. નાની નાની માં કહો એવું જે જ્ઞાન છે, આત્માનું જે જ્ઞાન છે એ ઉઘાડ થી કઈ નક્કી થાય એવું નથી. એ સ્વરૂપ જ્ઞાન છે, અંતર્મુખી જ્ઞાન છે, એ જ્ઞાનમાં જ કરવાનું છે. સ્વરૂપમાં જ એને પરખવાનો છે, પરખવા માટે વાત છે. કળો એટલે પરખો. એ રીતે પરખો, ઓળખો એમ કેમ છું. તે સુખ તે ક્ષણે જ તું સ્વયમેવ દેખશે, એટલે કે એ સુખ નો તું સ્વયમેવ અનુભવ કરશે. બીજાઓને ન પૂછ, અરે કોઈને બીજાને પૂછવું પડશે. એટલે એમ કહે છે કે જે પોતાના અંતર સુખનો અનુભવ કરે છે એ અનુભવ કરનાર જીવને નિશંકતા વર્તે છે. ક્યારે એવી શંકા નથી પડતી કે હું કોઈને પૂછું અને નક્કી કરું કે મને શું થયું, અને આ અનુભવી આત્માનો અનુભવ, સુખનો અનુભવ કહેવાય કે ન કહેવાય, ગણાય કે ન ગણાય, એવું એને બીજાને પૂછવાનો વિકલ્પ ઉઠતો નથી, વિકલ્પ રહેતો નથી. ને એવી શંકા પડે તો એને ખરેખર અનુભવ હોય ને, એને કોઈ ઉંટકશાયનો શાંતિ અનુભવવાની હોય તો એને એમ થાય કે આ શું હશે, આ તે શું હશે. પણ જેને આત્માના અનુભવનો અનુભવનું સુખ થાય છે એને બીજાને પૂછવાનો પ્રકાર પણ થતો નથી, એમ કહે છે. બીજાઓને નપુંછ એ ક્ષણે તને તત્કાળ જ સ્વયં સુખનો અનુભવ થશે, બીજાને પૂછવાનું કોઈ કારણ પણ છે. સર્વ જ્ઞાનીઓને એક જ પ્રકાર, બીજો પ્રકાર કોઈને હોય. ત્રણેય કાળે સર્વ કાળે એક જ પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર હતો નથી. તે સુખ પોતાને જ અનુભવ ગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે એમ કે છે. જ્યાં પોતે પોતાને આમ બહારમાં કોઈ એમ કે તમારા મોઢામાં સાકર છે એનો સ્વાદ કેવો ગળ્યો હોય એ બીજાને પૂછવો પડે કે મને સાકરનો ગળ પણ સમજાવો. તો જ્યાં પ્રત્યક્ષ સ્વાદ આવી રહ્યો છે એ તો હજી વ્યવહાર પ્રત્યક્ષ છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, એટલું પણ દૂર નથી અનુભવ. અનુભવનું સુખ એટલું પણ દૂર નથી, ત્યાં તો અતિન્દ્રિય પ્રત્યક્ષ સુખનો અનુભવ છે પ્રદેશે પ્રદેશેથી. એને બીજાને પૂછવાનો કોઈ કારણ બનતો નથી, એ પોતાના સુખને સ્વયં અનુભવે છે. એને ભગવાનને સિદ્ધ પરમાત્માને સિદ્ધાલયમાં કેવું સુખ હોય એનું પણ એને એ વખતે જ્ઞાન થાય છે કે આ એમનો નમૂનો અહીંયા નીચે આવ્યો. સિદ્ધાલયમાં ગયા વિના સિદ્ધ ભગવાનના સુખનું એને જ્ઞાન થઈ જાય છે. અને ત્રણેય કાળના જ્ઞાનીઓ મુનિઓને પરમાત્માઓને જીનેન્દ્રોને આ જ પ્રકારનું સુખ હોય છે, એવા સુખનો મને અનુભવ થયો છે, એવી એને નિશંક પ્રતીતિ આવે છે. એમાં કોઈને પૂછવું પડે એ ખરેખર પોતે સિદ્ધાલયમાં જઈને સુખ ને એને આનંદ સુખ જોયું, ચાખ્યું ભલે નમૂનો પણ જોયું, પૂરેપૂરું જોયું કે આનંદ સુખ મારામાં ભર્યું છે અને આવું સુખ મને આગળ જતા પૂરેપૂરું પ્રગટ થઈ જવાનું છે, અંદરથી જ બહાર આવશે. હવે આ પાતાળ પાણી પાતાળ છોડીને નીકળ્યું છે, હવે બહાર નીકળ્યા વગર પૂરેપૂરું બહાર પ્રગટ થયા વિના રહેશે. દેખાશે તને, અને અનુમાન નહીં કરવું પડે, વિકલ્પ નહીં કરવો પડે, તર્ક નહીં કરવો પડે, આમ હોય માટે આમ હોય એવું કઈ નહીં, અને દેખાશે, પ્રત્યક્ષ દેખાશે. Jaya Jaya Guru Maha Jaya Jaya